આ પહેલાં, આ સેશનની પહેલાં શ્રી સદ્ગુરુએ શું કર્યું? તો કે શિષ્યની બધી શંકાઓનું મૂળ કારણ જે છે એના ઉપર પ્રહાર કર્યો અને ક્યાં ભૂલ થાય છે, મૂળ ભૂલ એ સમજાવી. તો આપણે જોઈએ છે કે ગુરુદેવ સેશન પહેલાં, એટલે સ્ટાર્ટિંગમાં આપણને ક્યાંક ને ક્યાંક ક્યાંક તો માર્ગદર્શન પ્રેરણા આપે છે. ગઈકાલે આપણે જોયું કે કઈ રીતે સુશિષ્યના લક્ષણો છે એ આપણને સમજાવ્યા, બરાબર છે? તો આજે જ્યારે ગુરુદેવે આ સમજાવ્યું ત્યારે લિંક સમજાવતી વખતે જો આપણે માર્ક કરીએ ને તો એકદમ શોર્ટમાં આત્મજ્ઞાન કઈ રીતે થાય છે, પ્રોસેસમાં શું થાય છે ગઈકાલની ગાથાના સંદર્ભમાં, તો એ આપણે પહેલાં જોઈ લઈએ. તો લિંકમાં પહેલાં શું કે આત્મા સંબંધી સર્વ શંકાઓનું કારણ એવી મૂળ ભૂલ પરત્વે શિષ્યને સજાગ કર્યા પછી. કઈ રીતે શિષ્યને સજાગ કર્યો? તો કે 49 અને 50માં આ બે ગાથામાં દેહાધ્યાસના કારણે, યાદ આવે છે ને, આત્મા અને દેહ અને આ જે છે અધ્યાસ એક પણ થઈ ગયું છે, એની જે આદત થઈ ગઈ છે, એટલે શું થાય છે, દેહ અને આત્મા એટલે હું દેહ છું એવું લાગે છે, દેહાધ્યાસ. એટલે બે બી કીધા, બિલીવિંગ અને બિહેવિંગ. બિલીવિંગ એટલે માનવું અને બિહેવ એટલે વર્તના. શું થાય છે? તો કે શરીર રૂપે થાય છે. એટલે કીધું ને કે ડૉક્ટર માનસી એમ કીધું કે કેવું છે કે એની ઉંમર ઉપર 27 વર્ષ હોય તો 27 વર્ષની ઉંમર પહેલાં તો આ નામ પણ નહોતું. સ્ટાર્ટિંગમાં ક્યાં નામ હતું? પણ મા બાપને વિચાર આવ્યો કે આનું નામ આપણે માનસી પાડવું છે, અને ત્યારથી લઈને આખી જિંદગી એ શું માને છે કે હું ડૉક્ટર માનસી. આપણે કઈ રીતે લેવાનું? આપણે આપણું નામ લઈને લેવાનું કે હા હું અત્યારે, મને 49 યર્સ છે તો 49 યર્સથી હું રાજુ 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 એની સાથે મેં એકત્વ કરી નાખ્યું છે. જો રાજુને આપણે રાહુલ આપ્યો હોત તો હું પોતાને રાહુલ તરીકે માનત. આ રીતે ભૂલ કરતા હોઈએ છીએ. હું રાજુ છું એ માનું છું, પણ હકીકતમાં આ ભૂલ છે. શું છે? બંને દ્રવ્ય ભિન્ન છે, દેહ અને આત્મા ભિન્ન છે, રાઈટ? મેં પ્રશ્ન પૂછ્યો, અચ્છા ગુજરાતીમાં નથી પૂછ્યો એટલે તમે આન્સર નહીં આપો. દેહ અને આત્મા ભિન્ન છે, સાચું છે ને, બરાબર ને? હા કે ના? હા ગુરુદેવ, હા શું તો શું છે? આપણ ભિન્ન તો છે ને. હા સાહેબે આ આખું પકડ, એટલે એક એક ટિપ્સ પકડવા જેવી છે કે ગુરુદેવ કેટલી સૂક્ષ્મ વાત આપણને પકડાવે છે કે હું અને શરીર આવવું જોઈએ, આત્માને શરીર ના આવવું જોઈએ, હું અને શરીર. તો એને આપણે પર્સનલાઇઝ, એવું પર્સનલાઇઝ વ્યક્તિગત થવું જોઈએ આપણા ઉપર, તો આ કામ કરશે. એટલે ત્યારે કીધું કે જ્ઞાની જ્યારે, સપોઝ જ્ઞાની મને જોતા હોય તો શું જોઈએ છે? તો કે રાજુને જોયે છે અને શુદ્ધાત્માને જોયે છે. આવી દ્રષ્ટિ જ્ઞાનીની છે. એટલે અહીંયા ગુરુદેવે ભેદજ્ઞાનની વાત સ્ટાર્ટ કરી કે ભેદજ્ઞાન વડે આત્માને પકડી શકાય છે, ગ્રાસ્પ કરી શકાય છે, ડિટેક્ટ કરી શકાય છે, લોકેટ કરી શકાય છે. આત્માની શોધ કઈ રીતે કરવી? તો કે ભેદજ્ઞાન વડે. એટલે સીધો આત્મા આત્મા નહીં આવે, પણ ભેદજ્ઞાનની પ્રક્રિયા જો, અને ભેદજ્ઞાનની પ્રક્રિયા માટે શું કરવું પડશે? તો કે જીવ અજીવ એ બધું જે છે એ બે વચ્ચેનું જે લક્ષણો છે, શરીર અને આત્મા વચ્ચેના જે લક્ષણો છે એ બરોબર સમય, એક આત્મા છે તો બીજું અનાત્મા છે, એક જડ છે એક ચૈતન્ય છે, એમ દરેકનું સ્પષ્ટ લક્ષણ જે છે એ જાણી અને ભેદજ્ઞાન કરવાનું આવે છે. અને એના માટે સાહેબ એકદમ પ્રેક્ટિકલ આખું આપણને અપ્રોચ બતાવ્યો કે તમે સપોઝ જ્યારે ક્યારે, અને સાહેબ શબ્દ પણ એવા વાપર્યા છે ને કે યુથ કેન રિલેટ ઇન્સ્ટન્ટલી. સાહેબ એમ કીધું વેન એવર ધ નોટિફિકેશન અરાઈઝ. નોટિફિકેશન એટલે શું? એટલે મોબાઈલમાં કોઈક મેસેજ આવ્યો ને તો નોટિફાય કરે કે હવે આ આવ્યું છે જુઓ તમે એમ કરીને. સો વેન એવર ધેર ઇઝ નોટિફિકેશન ઓફ સમ નોલેજ સમથિંગ, એટલે સાહેબ એક્ઝામ્પલ આપ્યું કે મેં આ પેન જોઈ તો જોતાની સાથે જ શું થવું જોઈએ? તો કે આ પ્રક્રિયા થવી જોઈએ. શેની? તો કે ભેદજ્ઞાનની, ડિસ્ક્રિમિનેશન. આ મને જણાય, આ પેન્સિલ છે એમ મને જણાય તો એની સાથે જાણનાર કોણ છે? તો આ જ્ઞેય છે તો હું કોણ છું, હું જ્ઞાયક છું, એવું ભેદજ્ઞાન શરૂ થાય થવું જોઈએ. હવે હું કોણ છું એટલે હું જ્ઞાન સ્વરૂપી છું, જ્ઞાન આત્માનું લક્ષણ છે એમ કરી અને ભેદજ્ઞાન શરૂ થાય. હવે કોઈ પણ વસ્તુ આવે, આ તો પેન એક્ઝામ્પલ, ગમે વસ્તુ જણાય એટલે ઇમિડિયટલી શું થવું જોઈએ, પહેલું સ્ટેપ તો કે ભેદજ્ઞાન થવું જોઈએ, જ્ઞેય ઉપરથી દ્રષ્ટિ નાયક ઉપર જવી જોઈએ. પછી સાહેબે કીધું કે એના પછીના સ્ટેપમાં શું, ચાર સ્ટેપ સાહેબે બતાવ્યા. ફર્સ્ટ ઇઝ ભેદજ્ઞાન, બરાબર છે. સેકન્ડ ઇઝ મનન થવું જોઈએ, પહેલાં ડિસ્ક્રિમિનેશન, પછી કોન્ટેમ્પલેશન. શેનું કોન્ટેમ્પલેશન? તો કે આત્માનો મુખ્ય ગુણ શું છે, પ્રધાન ગુણ શું છે, જ્ઞાન, જાણવું. તો આના ઉપર મનન કરવું, દેટ બીકમ્સ કોન્ટેમ્પલેશન. પહેલાં ભેદજ્ઞાન, પછી મનન, ત્રીજા સ્ટેપમાં શું કરવું, તો કે ભાઈ મેડિટેટ કરવું, ડુ મેડિટેશન એન્ડ ગેટ એબ્ઝોર્બ્ડ, અર્થાત ધ્યાન કરવું. ધ્યાનથી શું કરવું, તો કે ધ્યાન વડે આત્મામાં લીન થવું, એબ્ઝોર્બ. અને જો આ કરવામાં આવશે તો તું શું થશે પછી, એક્સપિરિયન્સ એટલે કે આત્માનો અનુભવ. એટલે કેવું સુંદર, ગુરુદેવે ગઈકાલની જે ઓલી ગાથા હતી ભાષ્યો દેહા ધ્યાસથી, ત્યાંથી આપણી યાત્રા શરૂ કરાવી ચાર સ્ટેપની અંદર, અને આપણને સાધના આપી દીધી કે કંઈ પણ વસ્તુ જણાય, નોટિફિકેશન આવ્યું નોલેજનું, એટલે શું થવું જોઈએ, ઇન્સ્ટન્ટલી ભેદજ્ઞાન, આ જણાય છે એ જ્ઞેય છે, હું કોણ છું, જ્ઞાયક છું, જાણનાર છું. તો એ જે ચૈતન્ય તત્વ છે એનું શું કરવું જોઈએ, નેક્સ્ટ સ્ટેપની અંદર ભેદજ્ઞાન થયા પછી મનન થવું જોઈએ. મનન પછી શું થવું જોઈએ, તો કે ધ્યાન થવું જોઈએ. હવે તમને ખબર પડી ગઈ કે આ હું નથી ને આ હું છું, એનું મનન થાય છે, તો ધ્યાન વડે એની અંદર એબ્ઝોર્બ થવું, અને એમાં એબ્ઝોર્બ થવાથી અર્થાત આત્મામાં લીન થવાથી શું થાય છે, આત્માની અનુભૂતિ થાય છે. એટલે વિચાર આવે કે ગુરુદેવ દરેક લેક્ચરમાં આપણને કંઈક, દરેક સત્સંગની અંદર આપણને કંઈક એવું પકડાવે છે, જો આપણે એને પકડી શકીએ. એટલે હવે આ આખું પ્રેક્ટિકલ આપણી સામે આપી દો. અને અહીંયા એક ઇમ્પોર્ટન્ટ વાત કીધી કે આ જે ભેદજ્ઞાન કીધું ને, ભેદજ્ઞાન સતત થવું જોઈએ. ક્યારેક કોઈ કામ નોટિફિકેશન એવું ત્યારે કરવું એમ નહીં, સતત નોનસ્ટોપ થાય, એના પછી ભાવન, ભાવનથી ધ્યાન, અને ધ્યાનથી મનનથી ધ્યાન, અને ધ્યાનથી અનુભૂતિ. તો હવે ક્રમસર એક પછી એક, તો આપણે લિંક જોઈ લઈએ. તો પહેલો પોઈન્ટ લિંકનો આપણે કીધો, પછી શ્રી સદગુરુ એક પછી એક સર્વ દલીલોની સચોટપણાથી સમાધાન કરી શિષ્યને નિશંક કરે છે. આ ગાથામાં હવે જે આવશે એમાં 45માં આત્મા આંખેથી જોઈ શકાતો નથી, તેનું રૂપ આકાર વગેરે જણાતા નથી, બીજી ઇન્દ્રિયો દ્વારા પણ તે જણાતો નથી, તેથી આત્માનું અસ્તિત્વ નથી. કઈ ગાથા? 45મી. તો આ જે પહેલી શંકા હતી, આ પહેલી દલીલ જે છે એનું અહીં સમાધાન સદગુરુ કરશે. શિષ્યની આ શંકાનું સમાધાન કરતા સદગુરુ કહે છે, શું કહે છે, જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, દ્રષ્ટા એટલે જોનાર, દ્રષ્ટિ એટલે દ્રશ્ય. જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ, એ જાણે છે એટલે જે જાણનાર છે, શેનો, રૂપનો, અબાધ્ય અનુભવ. અહીંયા અબાધ્ય એટલે શું, બાધા વિનાનું, સતત સતત અનુભવ જે રહે છે તે છે જીવ સ્વરૂપ. એ આત્માનું સ્વરૂપ છે અથવા આત્માનું લક્ષણ છે. તો આ રીતે આપણે શબ્દાર્થ જોયા. હવે ટૂંકાણમાં શોર્ટમાં એનો જે અર્થ છે એ જોઈ લઈએ. જે દ્રશ્યને જોનાર છે અને બધા રૂપોને જાણનાર છે તે આત્મા સ્વયં છે, જે આંખની પાછળ રૂપોને જાણે છે. ચૈતન્યનો અનુભવ જે નિરંતર છે તેને બાદ કરી શકાતો નથી, બાહ્ય પદાર્થોથી સ્વતંત્ર એ આત્માનું સ્વરૂપ છે. તો દ્રષ્ટા એટલે જોનાર, જેને ઇંગ્લિશમાં સિયર કહે, અને દ્રષ્ટિ એટલે સાઇટ એટલે કે દ્રશ્ય. અત્યાર સુધી શિષ્યને શું છે, આંખ છે એ જુએ છે, અને હવે મોડર્ન શિષ્ય જે છે એ વિચારે છે કે કોણ જાણે છે, તો કે બ્રેન છે એ જાણે છે. તો આવી એની જે માન્યતા છે એના માટે હવે સદ્ગુરુ કઈ રીતે સમાધાન આપે છે તે આપણે જોઈએ. તો સદ્ગુરુ પહેલા તો આ એને શું સમજાવવા માગે છે એ બ્રીફમાં સમજી લઈએ, કે ભલે તને એવું લાગતું હોય કે આ મારી આંખ જુએ છે અને બુદ્ધિ જાણે છે અથવા તો સમજે છે, પણ હકીકતમાં આ કાર્ય કોણ કરે છે, તો કે આત્મા જુએ છે અને આત્મા જાણે છે. આ શિષ્યની આ જે માન્યતા છે ને એને સમજાવવા માટે બહુ સુંદર રીતે આત્માનું સ્વરૂપ કેવું છે, આત્મા કેવું તત્વ છે એ સ્ટાર્ટિંગમાં સાહેબે બ્રીફમાં સમજાવ્યું. આત્માનું અસ્તિત્વ અથવા તો એના હોવાપણા માટે અન્ય કોઈ વસ્તુનો આધારની જરૂર નથી. એનું જે જાણપણું છે ને એ સતત છે, સદાને માટે છે, સામે વસ્તુ હોય કે ન હોય. ફોર એક્ઝામ્પલ, ચલો અત્યારે મેં આ પેન્સિલ જોઈ એટલે હું જાણનાર થયો કે નહીં, પણ સપોઝ હું અહીંયા બેઠો છું ને સામે કાંઈ જ નથી, કાંઈ જ ન હોય તો જાણનાર ન હોઈ શકે ને, કઈ રીતે હોઈ શકે? હા, કાંઈ જ જાણ્યું નહીં, તમે બરાબર સાંભળો છો, એટલે કામનું બધું બરોબર પકડી તો લો જ છો તમે સત્સંગમાંથી ગુરુ, કે કાંઈ જ જાણ્યું નથી તો જાણ્યું આવ્યું ને, કાંઈ જ જાણ્યું નહીં એ તો જાણ્યું ને, એટલે જાણપણું તો સતત રહે છે. એટલે આત્મા કેવું તત્વ છે જે સતત જાણ્યા કરે છે. કેવું જાણ્યા કરે છે? તો કે ઊંઘમાં પણ જાણ્યા કરે છે. સ્વપ્ન આપણે ઊંઘમાં જોઈએ છે તો એ જોનાર કોક હોવો જોઈએ, પ્લસ જ્યારે સ્વપ્ન ચાલતું હોય ત્યારે પણ, અને પછી જ્યારે જાગી જાય પછી પણ એને યાદ રહે છે કે મેં આ સપનું જોયું હતું. તે જ બતાવે છે કે આત્મા શું કરે છે, સતત જાણે છે, ઊંઘમાં પણ જાણી રહ્યો છે. હવે જેમ કીધું ને કે સામે વસ્તુ હોય કે ન હોય આત્માનું જાણપણું સતત રહે છે. બીજું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ શું કીધું, કે આત્માનું શુદ્ધ સ્વરૂપ કેવું છે, કે એને કોઈ બીજી વસ્તુનો આધારની જરૂર નથી. અત્યારે કેવું છે આપણું, અત્યારની આપણી દશા કેવી છે, કે સપોઝ મારે આ પેન્સિલ જોવી હોય તો મારે આંખ વડે, પહેલાં તો સપોઝ એ પેન્સિલ અહીંયા પડી તો મારે પહેલાં આ બધું દ્રષ્ટિ કરવી પડે અને પછી જોવું પડે તો હું આંખ વડે આ પેન્સિલને જોઈ શકું છું. પણ આત્મ સ્વરૂપ કેવું છે, એને બીજા કોઈ વસ્તુ કે વ્યક્તિના આધારની જરૂર નથી જાણવા માટે. કેવળ જ્ઞાનનું સ્વરૂપ કેવું છે, કે આંખની પણ જરૂર ન પડે. આપણે તો પહેલાં એ દિશા તરફ દ્રષ્ટિ કરે પછી ત્યાંની વસ્તુ દેખાય આપણને, પણ કેવળ જ્ઞાન કેવું છે, તો કે આંખ તે તરફ ન કરે તો પણ. એટલે વર્તમાન દશા ભલે અત્યારે આપણી આવી હોય કે મને ઇન્દ્રિય વિના બીજું જણાતું નથી, પણ મારું શુદ્ધ સ્વરૂપ કેવું છે, શુદ્ધ સ્વરૂપ કેવળ જ્ઞાન સ્વરૂપ કેવું છે, તો કે મને કોઈ વસ્તુ કે વ્યક્તિની જરૂર પડે નહીં, કોઈ ઇન્દ્રિયની જરૂર મને પડે નહીં. એટલે પછી સાહેબે કીધું કે અહીંયા શું કીધું, જે દ્રષ્ટા છે દ્રષ્ટિનું, એટલે સ્ટાર્ટ સે નથી કર્યું, જે દ્રષ્ટા છે, જે જોનાર છે. અને અહીંયા સાહેબે સ્પેસિફાય કર્યું કે એમ નહીં કીધું આત્મા જોનાર છે. ગુરુ શું કહે છે, એ તારે જે તારે એને બ્રહ્મ કેવું હોય તો બ્રહ્મ કહે, તારે ચૈતન્ય કેવું હોય તો ચૈતન્ય કહે, તારે આત્મા કેવું તો આત્મા કહે. અત્યારે એક કંઈક તત્વ છે આંખની પાછળ, હવે આવશે બધું ડિટેલમાં, પણ કોઈક તત્વ છે જે જોઈ રહ્યું છે, આંખની પાછળ જે જુએ છે, અને બુદ્ધિની પાછળ શું જે જાણે છે તે આત્મા છે. એમ અહીંયા સદગુરુ એટલું કહે છે કે આવું કોક તત્વ એની પાછળ છે. જો અત્યારે આપણે કેવી છે કે ભાઈ અત્યારે આ ટેબલ કેવું છે એ મારે જાણવું હોય તો મારે આંખ વડે એનો કલર જોવો પડે, હાથથી સ્પર્શ કરવો પડે, એનો કોન્ટેક્ટ થાય તો મને ખબર પડે કે હા અહીંયા એસીમાં છે એટલે આ ઠંડુ થઈ ગયું છે, અથવા તો આ એકદમ સ્મૂથ છે, લીસું છે. તો આ બધું ક્યારે હું ટચ કરું ત્યારે. પણ આત્મ સ્વરૂપ કેવું છે કે સંપર્ક વગર એને સંપૂર્ણપણે જાણી શકે છે. અને આ જે જ્ઞાયક તત્વ છે, જે જાણનાર તત્વ છે, જે આત્મતત્વ છે, એનો કેટલો મહિમા હોવો જોઈએ. એનો મહિમા નથી એટલે આપણે એને પકડી પણ નથી શકતા અને એની પ્રશંસા પણ નથી કરતા. એના માટે જે દ્રષ્ટાંત આપ્યું કે વર્ષો પહેલાં જ્યારે 13 વર્ષના હતા ગુરુદેવ, ત્યારે લંડન ગયા હતા અને ત્યાં કોહિનૂરનો હીરો જોવા માટેનું જે હતું કે 4 કલાકની લાઈન હતી અને બધા લોકો રાહ જોતા હતા કે હવે અમારો ટર્ન આવે જોવાનો. ત્યારે એમને એમની જે કઝિન સિસ્ટર હતી એમને વાત કરી હતી કે આપણને કોહિનૂર જોવાનું વિસ્મય લાગે છે. વિસ્મય એટલે અમેઝિંગ લાગે છે કે આ શું આમ વિસ્મિત કરી દે છે. પણ ખરું તો એને જે જોનાર છે એનો વિસ્મય હોવો જોઈએ. અને પછી સમજાયું કેમ એનો વિસ્મય હોવો જોઈએ, કારણ કે જો જોનાર કે જાણનાર એવું આત્મતત્વ ન હોય તો આ કોહિનૂરની કિંમત શું? એટલે દરેક વસ્તુનું મૂલ્ય કે કિંમત એનો અર્થ ક્યારે ભરાય છે? કે જ્યારે જાણનાર તત્વ હોય તો જ એની કિંમત થાય છે. જાણનાર તત્વ ન હોય તો એ વસ્તુનું કોઈ મૂલ્યાંકન કરવા માટે અથવા તો એનું મૂલ્ય ભરવા માટે કે એના અર્થ માટે કોઈ છે જ નહીં. અને કેવું કીધું કે આ જાણનાર તત્વ ઉપર એટલે આત્મતત્વ ઉપર લક્ષ્ય નથી એટલે શું થાય છે? તો કે એનો જે મહિમા છે એ આપણા અંતરમાં નથી. તો શેનો મહિમા હોવો જોઈએ? જે જાણનાર તત્વ છે, જે જ્ઞાયક તત્વ છે અથવા તો આત્મતત્વ છે એનો મહિમા હોવો જોઈએ. પણ એ મહિમા આવતો નથી. અને આપણે શેનો મહિમા આવે છે? જે જ્ઞેય છે, ઓ આટલો મોટો હીરો, કોઈનૂર હીરો એમ કરીને એનું મહિમા. એટલે સાહેબ અહીંયા એક બહુ માર્મિક રીતે કીધું કે કઈ રીતે તમે ઈચ્છા કરી શકો આત્મજ્ઞાનની જ્યારે તમને આત્માનો મહિમા નથી અને પરનો મહિમા છે. અને પછી કેવું છે, પૂદગલના વિસ્મયમાં, વિસ્મયમાં એટલે અમેઝિંગ લાગવાના કારણે, પૂદગલના વિસ્મયમાં જાણનારનું વિસ્મરણ થઈ ગયું છે એવી અત્યારે આપણી સ્થિતિ છે. અને એટલે જ અહીંયા બહુ ઇમ્પોર્ટન્ટ વાત કીધી કે આના ઉપરથી શું કન્ક્લુડ કરી શકાય અત્યારે જે આ વાત કરી એના ઉપરથી, જે મહિમાની વાત કરી, કે જો આત્માનો મહિમા આવ્યો તો પરનો મહિમા છૂટી જશે, જો પરનો મહિમા છૂટી ગયો તો પરનું મમત્વ છૂટી જશે, અને પરનું મમત્વ છૂટી ગયું તો રાગ દ્વેષ છૂટી જશે. આ કેટલી ગુડ વાત ગુરુદેવે આની અંદર આપણને કરી કે જ્ઞાયકનો મહિમા હોવો જોઈએ. અને જ્યારે સાહેબે આ વાત કરીને કે જ્ઞેયનો મહિમા નહીં, જ્ઞાયકનો મહિમા આવે તો પર સાથેનું મમત્વ છૂટે અને રાગ દ્વેષ ઉત્પન્ન જ ન થાય, ત્યારે ગુરુદેવે શું કીધું કે મારી આંખ સામે સમયસારની બધી ગાથાઓ આવી રહી છે. અને ત્યારે ગુરુદેવે જે આખો મહિમા ગાયો પરમગોપાલદેવનો, કે સમયસારની અંદર જે ગૂઢ વાતો કીધી છે એ પરમગોપાલદેવે કેટલી સરળ ભાષામાં, કેટલા સિમ્પલ વર્ડ્સમાં અને ઇન્ટરેસ્ટિંગ રોચક રૂપે આપણા માટે પ્રભુ એમ કહી. એટલે સમયસાર અને આત્મસિદ્ધિ જુદું છે જ નહીં, કેટલું આમ આપણને મહિમા આવે. હવે સદગુરુદેવ શું કરે છે? જો સદગુરુદેવ કરી શકત રિજિડ ઇમ્પોઝિશન, ઇમ્પોઝિશન એટલે પોતે જે માને છે લાદી દેવું અથવા ઠોકી બેસાડવું, રિજિડથી એટલે એકદમ કઠોરતાથી કહી દીધું ને ભાઈ જે જોનાર છે એ આત્મા છે, પતી ગયું ને માની લે, એમ નહીં કીધું. તો સદગુરુ શું કરે છે? જેન્ટલ પર્સુએશન એટલે શું? સૌમ્યતાથી સમજાવે છે એકદમ. અને આ પ્રક્રિયાને એવી સરળ પણ બનાવે છે અને રસપૂર્ણ બનાવે છે. સ્ટેપ બાય સ્ટેપ લઈ જાય છે એને કે તને શું લાગે છે કે તે દલીલ શું કહ્યું કે જો આત્મા હોય તો આંખથી દેખાતો કેમ નથી? આની પાછળનું મૂળ શું છે એ સદગુરુ પહેલાં સમજાવે છે કે વધુ પડતું મહત્વ શેને આપ્યું છે? આંખને. આંખ વડે જે વસ્તુઓ દેખાય છે એ મહત્વપૂર્ણ લાગે છે, કારણ કે એના માટે આંખ એકદમ મહત્વપૂર્ણ અંગ છે, અવ્યય છે. આ ઇન્દ્રિય એટલી મહત્વ છે એટલે એના વડે જે દેખાય એ જ વસ્તુ હોઈ શકે એવું એને લાગે છે. અને જોવાપણા સાથે આપણે એટલા બધા ટેવાયેલા છે, એવી એવી હેબિટ થઈ ગઈ છે કે કોઈક અદ્રશ્ય વાત જો હોય ને તો આપણે અચકાઈ જઈએ. જે વસ્તુ દેખાતી ન હોય એની કોઈક વાત કરે તો આપણે અચકાઈ જઈએ. એટલે ગુરુ શિષ્યને સમજાવે છે કે તારા જીવનમાં તે આ જે દ્રશ્યમાન પદાર્થો હોય અથવા દ્રશ્યથી જે પકડાતી હોય વસ્તુ એને બહુ પડતું મહત્વ આપી દીધું છે, એને જ તું સ્વીકારે છે, એને જ તું માને છે, એવા જ પદાર્થને તું માને છે. અને એટલે હવે શું કરે છે તો કે જે એની દલીલ છે ને, શું જે વસ્તુ હોય તે દેખાવી જ જોઈએ, જો દેખાતી નથી તો એ વસ્તુ છે નહીં. અને એના માટે એટલું સુંદર ગુરુદેવે પ્રેક્ટિકલ કરાવ્યું. શું કરાવ્યું પ્રેક્ટિકલ? ચાલો શિવ કરીને એક છોકરો છે એને ઊભો કર્યો, એને શું કીધું કે જે વસ્તુ હોય એ દેખાવી જોઈએ, આંખ વડે જે હોય જે વસ્તુનું અસ્તિત્વ હોય એ દેખાવું જોઈએ, ન દેખાય તો એનું અસ્તિત્વ નથી. એટલે એને સૌથી પહેલાં શું કીધું તો કે તું એક ઊભો થા અને પછી પશ્ચિમ દિશા તરફ તું ઊભો રહે, એ તરફ તું જો, બરાબર છે. અને એના ઉપરથી ગુરુદેવે બહુ સુંદર વાત દેરાસરની કરી કે દેરાસરનું કઈ રીતે રાખવાનું, તો એમાં જે છે કે ઈસ્ટ વેસ્ટમાં એમાં પણ જે તરફ આખું ગામ હોય એ તરફ પ્રભુનું મુખ હોવું જોઈએ. અને કેટલી સરસ એમાં ભાવના હતી. આ બધી જીણીની વાત ગુરુદેવ આપણને કહે છે એટલે આપણને એમ કેટલો મહિમા આવે કે ભગવાનની કરુણા, ભગવાનની દ્રષ્ટિમાં આખું ગામ, આખું જગત, અને એમની કરુણાનો લાભ બધા જગતને થાય એવી ભાવના આની પાછળ રહી હતી. એ વાત અહીંયા ગુરુદેવે મેન્શન કરી હતી. તો મેઇન વાત શું હતી કે તું પશ્ચિમ તરફ ઊભો રહે અને લોસ એન્જલસ કરીને જે છે શહેર એ ક્યાં આવ્યું છે તો કે પશ્ચિમ તરફ આવ્યું. તને દેખાય છે તો કે નથી દેખાતું, તો કે એનો મતલબ નથી, તે જ કીધું ને જે વસ્તુ હોય એ દેખાવી જોઈએ. તો કે ના ના ના, બહુ દૂર હોય ને તો ન દેખાય, એટલે નજીક હોવી જોઈએ, એમ એને પોઈન્ટ મૂક્યો. આ દરેકે દરેક પોઈન્ટ તમે જોજો, દરેકમાં કંઈક ડેવલપમેન્ટ છે. બહુ દૂર છે એટલે નથી દેખાતી, શું હોવું જોઈએ? નિકટમાં હોવી જોઈએ. એટલે ભાઈ બીજો પોઈન્ટ કીધો કે જેને આંખે શું લગાડ્યું છે, કાજળ લગાડ્યું છે, તો એને કાજળ દેખાય છે તો કે નથી દેખાતું, કેમ? કારણ કે એટલું બધું નિકટ છે. એટલે પછી એને શું કીધું કે સાહેબ બહુ દૂર ન હોવું જોઈએ અને બહુ નિકટ પણ ન, અતિ દૂર અને અતિ નિકટ. એટલે કીધું ઓકે. તો ત્રીજામાં શું કર્યું તો કે એની પાછળ કોકને કંઈક કીધું કે તમે વસ્તુ રાખો, એને પેન રાખી હતી અને એને કીધું કે તું કે હવે શું છે તારી પાછળ, હવે એ જે વસ્તુ છે એ બહુ દૂર છે, બહુ નિકટ છે, પાસે જ છે ને, પણ કેમ ન જોઈ શકતો? કે ના સાહેબ, પાછળ હોય તો ન જોઈ શકું મારા આંખની. સાહેબ કહે છે કે જો દ્રશ્યમાન પદાર્થની જ વાત કરું છું જેનું અસ્તિત્વ છે, તો પણ અત્યાર સુધીમાં કેટલા કન્ડિશન્સ તું મૂકે છે કે બહુ દૂર હોય તો ન દેખાય, બહુ નિકટ હોય તો ન દેખાય, પાસે હોય પણ જો પાછળ હોય તો ન દેખાય, તો ક્યાં હોવું જોઈએ? આગળ હોવું જોઈએ. પછી શું કરવાનું કીધું? નેમીજીને કીધું કે તમે કોઈક વસ્તુ એવી રાખો તમારા ખેસની અંદર અને પછી એને દેખાય નહીં એવી એની સામે રાખો. હવે આંખની સામે છે કે નહીં? હા કે ના? આંખની પાછળ નથી પણ આંખની સામે છે, તો દેખાવી જોઈએ કે નહીં? ના સાહેબ, એ કવર હોય ને તો ન દેખાય, એટલે જો એને ઓપન રાખો મારી આંખની સામે, તો ઓકે ઓપન રાખીએ. એના પછી શું કન્ડિશન રાખી? તો એના પછી એક કામ કર્યું, બધી લાઇટો બંધ કરી દો, પીચ ડાર્ક, અત્યંત અંધકાર હોય એમ, ગાઢ અંધકાર, તો તને દેખાશે? તો કે તો નહીં દેખાય. તો કે તો શું જોશે? તો કે લાઇટ. એટલે સાહેબ કે જો તારા કેટલા કન્ડિશન્સ છે એ કન્ડિશન્સ પૂરા થાય, આ બધી જે વસ્તુઓ કીધી એ અસ્તિત્વ ધરાવતી હતી કે નહીં? હા કે ના? લોસ એન્જલસથી માંડીને તમે પેન્સિલ કહો કે જે કાંઈ પણ વસ્તુ હતી એનું અસ્તિત્વ હતું, તે છતાં તું જોઈ શકતો નહોતો. તો એ શું બતાવે છે કે આંખ વડે ન દેખાય એટલે ન હોય એવું માનવું નહીં, એનું તને તું માનતો ન હોય એક વસ્તુ છે, પણ તે શું કીધું એનું અસ્તિત્વ જ નથી તો એ વાત ખોટી. હવે આના ઉપરથી શું વાત આવી? તો કે આના ઉપરથી એ વાત આવી નેક્સ્ટ, એટલે તમે જોશો ને તો ગુરુદેવે આ બધી પ્રેક્ટિકલ જે કરાવ્યા, આ બધી દરિલો મૂકી, પણ આમ એકદમ સિસ્ટમેટિક ફ્લો તરીકે છે. તો શિવે એટલું કીધું કે વાત તમારી સાચી છે કે મેં જે માન્યું હતું કે અસ્તિત્વ હોય તો એ દેખાવું જ જોઈએ એ બરાબર છે, કે જરૂરી નથી, ઘણા બધા કન્ડિશન્સ હોય તો એ જોઈ શકાય, પણ તમે તો કહો છો કે આત્મા તો અદૃશ્ય પદાર્થ છે, એ કઈ રીતે? હવે એના માટે ગુરુદેવે જે નેક્સ્ટ એક્ઝામ્પલ લીધો હતો, નેક્સ્ટ વસ્તુ લીધી, એ શું હતું? તો કે મૃત શરીર. કે તું એ માને છે કે આંખ જુએ છે એવું નથી, કોઈક એવું તત્વ છે આંખની પાછળ જે જુએ છે, જે દ્રષ્ટા છે. એના માટે શું સમજાવ્યું? તો કે ભાઈ તને પહેલા તો ક્વેશ્ચન પૂછ્યો, તને શું શું દેખાય છે? તેને કીધું બાપાજી દેખાય છે, નેમીજી દેખાય છે, મૌલિકજી દેખાય છે, ટીવી દેખાય છે, સ્પીકર દેખાય છે, ટેબલ દેખાય છે. પછી બીજો ક્વેશ્ચન પૂછ્યો ને કોણ જુએ છે આ? તો કે મારી આંખ જુએ છે. એટલે સાહેબે કીધું હવે આપણે પરીક્ષા કરીએ, અથવા તો તપાસ કરીએ. શેની કરીએ? તો કે એક મૃત શરીરની તપાસ કરીએ કે મૃત શરીર છે એની આંખો ખુલી છે. એ તો પછી કીધું ને કે આમ હીરો આંખ બંધ કરીને પછી કે વો અબ નહીં રહે, એમ કહી સમજાયું કે, પણ જ્યારે મર્યો હોય અને હજી સુધીની આંખ બંધ નથી ત્યારે એની આંખ તો સાહેબ કોકર વધારે મોટેથી ખુલ્લી હોય, તમારી તો આંખ કોકર આમ હોઈ શકે, પણ જે મરી ગયો એની આંખ મોટેથી ખુલ્લી હોય તો એને વધારે દેખાવું જોઈએ. હવે પૂછ્યું, ક્વેશ્ચન પૂછ્યો કે એના પાસે આંખ છે કે નહીં, હા કે ના, એની સામે કોઈ વસ્તુ મૂકે, એની સામે પેન્સિલ મૂકે, તો એ મૃત શરીરે પેન્સિલ જોઈ શકે છે? આંખ છે કે નહીં, પૂરેપૂરી ખુલ્લી છે કે નહીં? હા, આંખ બંધ હોય ને તમે કહો કે નથી જોઈ શકતો જુદી વસ્તુ છે, પણ આંખ ખુલ્લી છે છતાંય કારણ કે મૃત શરીરની અંદર એ આંખની પાછળ જે અદૃશ્ય તત્વ હતું, અને અદૃશ્ય તત્વ બોલવા કરતાં પણ જે જોનાર જાણનાર તત્વ હતું તે હવે નથી રહ્યું, એટલે જોઈ શકતા નથી. એટલે જ્યારે આના ઉપર આજે ડેડ બોડીની જે પરીક્ષા કરી, જે ટેસ્ટિંગ કર્યું કે એક્ઝામિન કર્યું, એના ઉપર થયું કે ઊંડાણમાં જવાની જરૂર છે કે આંખની પાછળ જોનાર કોણ છે, આ દ્રષ્ટા ખરો દ્રષ્ટા કોણ છે, તો ખ્યાલ આવે. અને એટલા માટે જ પછી સાહેબે વાત કરી કે જ્યારે કોઈનું ડેથ થઈ જાય પછી આઈ ડોનેશન કરે, તો આઈ ડોનેશન માટે જે લોકો આવે અને જે આંખનો ડોળો કાઢે, હવે એમ ક્વેશ્ચન કર્યો કે આ આંખનો ડોળો જે કાઢ્યો એ પ્લેટ ઉપર મૂક્યો હોય તો અહીંયા તો કેટલા બધા લેજન્ડ રડી રહ્યા છે, આ કરી રહ્યા છે, તો આ આંખ જોઈ શકવી જોઈએ ને બધું, તો એના ઉપરથી શું પોઈન્ટ આવે છે? તો કે તારી આટલી બધી શરતો હતી, શું હતી? બહુ દૂર ન હોવું જોઈએ, બહુ નિકટ ન હોવું જોઈએ, બહુ આમ ન હોવું જોઈએ, આમ લાઇટ હોવી જોઈએ, આ હોવું જોઈએ, આટલી શરતો ઉપર એક મેઇન શરત, મેઇન કન્ડિશન શું? તો કે આંખની પાછળ કોક સિયર દ્રષ્ટા, કોક જુનાર છે, એ જુનાર હોવો જોઈએ તો જ એ જોઈ શકે છે. અને આના ઉપરથી શું નિષ્કર્ષ આવ્યો? તો કે આંખ એક માત્ર સાધન છે, માધ્યમ છે જોવા માટે, પણ જોનાર જાણનાર કોક જુદો છે. સો ફાર સો ગુડ, બરોબર મગજમાં બેસી રહ્યું છે કે નહીં? હા, હવે થોડુંક ડિફિકલ્ટ છે પણ બહુ ઇમ્પોર્ટન્ટ તર્ક છે આની અંદર. હવે એનો ક્વેશ્ચન શું હતો કે મને દેખાતું કેમ નથી? મને દેખાવો જોઈએ ને એ વસ્તુ, ભલે આંખની પાછળ, પણ દેખાતો કેમ નથી? તો ગુરુદેવે પછી જે આખું તર્કથી સમજાવ્યું એમાં એની જે અત્યારે સ્થિતિ છે, જેની દલીલ હતી, એ પોઈન્ટને મુખ્ય કરી સમજાવી અને પ્રૂવ કર્યું. કઈ રીતે? તમને કહું, અત્યારે તારા લેવલ પર જઈએ, એમ સાહેબે કીધું, તારા લેવલ પર જઈએ. તને શું લાગે છે, આંખ જુએ છે કે નહીં, હા કે ના? તો કે હા, મારી આંખ જુએ છે. બરાબર છે? તો કે શું શું જોયે? તો કે આ બધી વસ્તુઓ જોઈએ છે, આ માઇક જોઈએ છે, આ ભાઈ આ ટેબલ જોઈએ છે, આ બુક જોઈએ છે, બધું જોઈએ છે, રાઈટ? આટલું એને કીધું. પણ તું તારી આંખને જોઈ રહ્યા છે? આ બરોબર સમજો, કારણ કે આ બે પોઈન્ટ જો બરોબર સમજી ગયા તો ગુરુદેવ જે તર્ક પુટઅપ કર્યો છે ને એકદમ ઉતરી જશે, અધરવાઇઝ વિલ બી લોસ્ટ, ખોવાઈ જશો. પહેલો ક્વેશ્ચન શું પૂછ્યો? તારી આંખ, તારી આંખ ને તું જોઈ શકે છે? તો કેવી રીતે જોઈએ? આંખ જ જોનાર છે ને એમ પેલો શિષ્ય સામે પોઈન્ટ આઉટ કરે છે કે આંખ આંખને કેવી રીતે જોઈ શકે. અચ્છા, બીજો પોઈન્ટ બહુ સુંદર હતો કે તને કોઈ આમ એવી રીતે તું બોલે છે કે હું જોઉં છું ને મને દેખાય છે ને એટલે મારી પાસે આંખ હોવી જોઈએ. આવું જો કોઈક બોલે તો સાહેબે કીધું એને હોસ્પિટલમાં લઈ જાય, સમજે, મેન્ટલ હોસ્પિટલમાં, કે આ શું ગડબડ કરે છે કે મને દેખાય છે એટલે મારી પાસે આંખ હોવી જોઈએ. કારણ કે દેખાણું એ જ પ્રૂવ કરે છે કે મારી પાસે આંખ છે, રાઈટ? બે પોઈન્ટ કીધા. હવે આ બે પોઈન્ટ એને જે તર્ક પુટઅપ કર્યા હતા ને એમાં પુટઅપ કરો. મને આત્મા દેખાતો નથી, નહીં જ દેખાય. કેમ? આન્સર જો, જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જોનાર જ છે એ જોનાર જોનારને કઈ રીતે જોઈ શકે? એટલે મેં તમને કીધું બે તર્ક, તમે બરોબર પહેલા આ તર્ક સમજી લો પછી બીજો તર્ક સમજી લો. આંખ આંખને ન જોઈ શકે, યસ ઓર નો? તમે હલાવજો માથું ડોકું એટલે મને ખ્યાલ આવે કે તમે જાગો છો, સુઈ ગયા છો, જીવંત છો. પેલો તર્ક શું હતો? આંખ આંખને ન જોઈ શકે. આંખ આંખને કઈ રીતે જોઈ શકે? અત્યારે જો હું એક્શન કરું તેમાં આંખ આંખને કઈ રીતે જોઈ શકે? ન જોઈ શકે. એમ જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, એ દ્રષ્ટા દ્રષ્ટાને કઈ રીતે જોઈ શકે? તર્ક નંબર વન. બીજો તર્ક શું હતો? કે હું બોલું કે મને દેખાય છે પણ કોકર મારી પાસે આંખ હોવી જોઈએ એટલે દેખાય છે. મૂરખ છે, જો આંખ ન હોય તો દેખાય કેવી રીતે તને? એવી રીતે જ જ્યારે હું કહું છું કે હું જોઈ શકું છું, હું જાણી શકું છું, એ ઇટસેલ્ફ પ્રૂવ કરે છે કે હું દ્રષ્ટા છું, હું જાણનાર છું. ખ્યાલ આવી ગયો? હા કે ના? સારું. એટલે સાહેબ કહે કે કેવું આમ ફની લાગે છે, એટલે આમ હાસ્યાસ્પદ લાગે છે. તું જ્યારે એમ કહે ને કે જે જાણનાર દ્રષ્ટા છે કેમ દેખાતો નથી, નહીં જ દેખાય તને, કારણ કે આ તર્ક વડે. પછી બહુ સરસ કીધું, તો આ આંખ છે શું? જો આખા એક પછી એક તમે જુઓ તો હવે આંખ છે શું? તો કે આંખને શેની સાથે સરખામણી કરી? તો કે બારી સાથે. અને સમજાયું આખું કે ઘર છે, ઘરમાં ઓલો શિવ બેઠો છે, બારી વડે શું કરે છે? એ બારમાં જુએ, શું જોયે છે? પહાડોને જોયે છે. અત્યારે આપણે એક સિમ્પલ રાખીએ એટલે આખું આ ફિટ થઈ આપણા મગજની અંદર. બાર શું છે? પહાડો છે. અંદર કોણ બેઠું છે? ઘરની અંદર શિવ બેઠો છે, બરાબર છે? અને બારી વડે એ શું જોયે છે? તો કે આ પહાડને જોયે છે. બસ હવે આ બધાની અંદર ફિટ કરી નાખો એટલે આપણું થઈ ગયું. કે બારી શું છે? બારી એક માત્ર સાધન છે, માધ્યમ છે, એક ગેપ છે જેની વડે એ બાર જોઈ શકે. પણ જોયે છે કોણ? શિવ, એટલે કે આત્મા. તો ઘર શું બન્યું? શરીર. અંદર બેઠેલો જે છે, જે જોનાર છે, દ્રષ્ટા છે, એ કોણ છે? આત્મા. આંખ શું છે? તો કે બારી છે. અને પહાડ શું છે? દ્રશ્ય. જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો. આંખ શું છે? તો કે કેવું સરસ સાહેબ સમજાવ્યું કે આ સ્પેક્સ છે તો હું આ ચશ્મા વડે જોઉં છું, પણ ચશ્મા થોડી જુએ છે. એવી રીતે જ આ ઇન્દ્રિય શું છે? આંખ. તો કે માધ્યમ છે. અને એટલે જ કીધું ને કે આંખ વડે જુએ છે, પણ કેટલી ઘટનાઓ જે જોવાઈ ગઈ છે પહેલાં એ અત્યારે યાદ છે. તો એ આંખના કારણે નહીં, પણ કોક એક જુદું તત્વ છે જે આ યાદ રાખે છે, અને એ છે આત્મ તત્વ. એટલે આત્મા શું છે? તો કે ગાઈડ કરનાર છે અને કંટ્રોલ કરનાર છે. અર્થાત મારે જો આ સાઈડ જોવું હોય તો આત્મા ઇન્દ્રિયને ગાઈડ કરે છે કે તું આમ જો, અથવા તો કંટ્રોલ કરે છે, નિયંત્રણ કરે છે, આ સાઈડ નહીં જો હમણાં. તો આ જો કે ન જો એ કોણ કરે છે? આંખ નથી કરતું. આત્મતત્વ જે છે એ ચૈતન્ય, એટલે કીધું ને કે ચૈતન્ય અથવા તો આત્મા જે છે એ રૂલર છે, શાસક છે. અને ઇન્દ્રિય શું છે, જે રૂલ્ડ છે, જેના ઉપર શાસન કરવામાં આવે છે. તો આ રીતે ગુરુદેવે સમજાવ્યું. એટલે પહાડો હોય કે ન હોય, જોનાર તત્વ જાણનાર તત્વ તો સદાને માટે હોય છે. હવે આ ત્રણ વર્ગ, હવે ચોથું ચરણ જે છે અબાધ્ય અનુભવ જે રહે, અહીંયા આખું પોઝિટિવ બધું. તો આ શું છે અબાધ્ય અનુભવ જે છે એ સાબિત કરશે આત્માનું કઈ રીતે. તો જો અબાધ્ય અનુભવ, હવે અહીંયા અનુભવ એટલે શું, એક્સપિરિયન્સ કરનાર. શું એક્સપિરિયન્સ કરનાર? આત્માનો સ્વતંત્ર સ્વભાવ, ઇન્ડિપેન્ડન્ટ નેચર શું છે? તો કે ચૈતન્ય, કોન્શિયસનેસ. બરાબર, એ શું કરે છે? એનો પ્રધાન ગુણ, મુખ્ય ગુણ શું છે? જોવું, જાણવું. અત્યારે આપણે જાણવું લઈએ, નોઈંગનેસ. બરાબર છે, આ મુખ્ય જ્ઞાન ગુણ એનો મુખ્ય ગુણ છે. હવે એના માટે અલગ અલગ શબ્દ યુઝ કરો. કોઈક વાર તમે કહ્યું કે જાણનાર છે, જોનાર છે કે અનુભવનાર છે, અંતે એક જ છે, જ્ઞાન ગુણ. રાઈટ, જ્ઞાન ગુણ. આ જે છે જાણવું જે છે એ કેવું છે? અબાધ્ય. એટલે અહીંયા અબાધ્યનો મિનિંગ શું થયો? સતત, કન્ટિન્યુઅસ. આ હું જાણું છું એ સતત રહે છે, ભલે સામે વસ્તુ હોય કે ન હોય. એટલે સાહેબ બહુ સરસ સમજાવ્યું કે હું મામા કે કાકા છું, ભાઈ સામે ઓલું નહોતી, જ્યારે એની ભત્રીજી નહોતી એમની, ત્યારે એ કાકા નહોતા, નહોતી ત્યારે, પણ તેઓ હતા તો ખરા કે નહીં? એટલે વસ્તુ હોય કે ન હોય, હું જાણું છું, આ જાણનાર જે છે એ સતત રહે છે. અને પછી બહુ સરસ સમજાવ્યું કે બધું બાદ કરતા પણ આ હું છું, હું જાણનાર છું, એ ક્યારેય પણ બાદ થતું નથી. એના માટે શું બતાવ્યું કે અત્યારે હું મને શરીર રૂપે જાણું છું, શરીર રૂપે માનું છું. હવે શરીરમાંથી સપોઝ પગ કપાઈ ગયા તો પણ હું છું તો રહે જ છે. એના માટે બે ત્રણ પોઈન્ટ આપ્યા કે ચાલવાનો જે એક્સપિરિયન્સ હતો, જે જાણપણું હતું, જે મેમરીમાં હતું, એ બધું તો રહે જ છે. ભલે પગ નથી રહ્યા, પણ ચાલવાનો એક્સપિરિયન્સ તો અંદરમાં છે કે નહીં? ધીસ પ્રૂવ્સ. પછી એવી રીતે સમજાવ્યું કે આંખ ન રહી, પણ આંખ ન રહી, આંખ ચાલી ગઈ, આંખ વડે જે દ્રશ્ય જોયા હતા, એ જે બધા અનુભવ હતા, એ તો અહીંયા છે જ ને, એ જતા નથી. એટલે એમ કીધું કે ગમે એ થાય, આંગળી કપાય, પગ કપાય, પણ હું જાણું છું એ જે અનુભવ છે એ કેવો છે? અબાધ્ય, અર્થાત જે સતત રહે છે. અને અબાધ્ય એટલે શું બીજું? તો કે બધું બાદ કરતા પણ, આંગળી કપાઈ જાય, પગ કપાઈ જાય, આંખ જાય, બાદ કરતા કરતા પણ હું છું એ જે અનુભવ છે એ ક્યારેય બાદ થતો નથી. એ કેવો છે અનુભવ? તો સતત રહે છે. એટલે દ્રશ્યની સામે દ્રષ્ટા, દ્રશ્યની સામે કેવું છે તત્વ? તો કે દ્રષ્ટા. રૂપની સામે કેવું છે? તો કે જાણનાર. અને સતત નિરાબાદ અનુભવ શેનો? તો કે જાણવાનો, એ સતત રહે છે. એટલે નેગેટિવલી અમૂર્ત અને અરૂપી છે, અને પોઝિટિવલી શું છે? આત્મા કેવો છે? હું છું એ જે અનુભવ છે, કોન્શિયસનેસ છે, ચૈતન્ય છે, એ સતત રહે છે. જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવ સ્વરૂપ.